તારીખ 4/10/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 150
સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને બરાબર લક્ષણ વડે ઓળખીને કે જ્યાં સુધી લક્ષણ દ્વારા લક્ષને લક્ષિત કરવામાં આવતું નથી અથવા ઓળખવામાં આવતું નથી ત્યાં સુધી ભેદજ્ઞાનનું કાર્ય અંતરંગમાં યથાર્થ રીતે થઈ શકતું નથી. એ વિષય ઉપર નિર્ભ્રાંત દર્શનના 56મા પાને આત્માને ઓળખવા સંબંધીનો પ્રયોગ કેવા પ્રકારે થાય છે એટલી વાત લીધી છે. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં વર્તમાન ચાલતી પર્યાય લેવી, ચાલતી વર્તમાન પર્યાય લેવી. જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં કોઈ એક જાણતી પર્યાય એમ નહીં, ત્યાં સ્વલક્ષે આત્માને ઓળખવાનું પ્રકરણ છે, ત્યાં સ્વલક્ષમાં ચાલુ ભાવ લેવો છે, વર્તમાન વર્તતો ભાવ લેવો છે. આ વર્તમાન ઉપયોગ એ જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં અથવા ઉપયોગમાં રાગ અને પરજ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે. છે જ્ઞાનની જ પર્યાય, પણ એની અંદર તે જ વખતે વર્તતો રાગ અને એ રાગના વિષયભૂત કોઈ પદાર્થ હોય તો એનું પ્રતિબિંબ ઉઠે છે. એને જ્ઞાનાકાર કહેવાય છે, અથવા જ્ઞાનાકાર જેવો જ્ઞેય એને જ્ઞાનાકાર કહેવાય છે, કેમ કે તે જ્ઞાનનો પર્યાય છે. અને જ્ઞેયની આકૃતિ હોવાથી કોઈ વખત વિવિક્ષાવશ એને જ્ઞેયાકાર પણ કહેવાય છે. જ્ઞેયાકાર કહેવાય કે જ્ઞાનાકાર કહેવાય, કેવું છે એટલું કે જ્ઞેય જેવું જ્ઞાનમાં આકૃતિ ઉઠવી એને પ્રતિબિંબ જેને કહેવામાં, બિંબ જેવું પ્રતિબિંબ પડે છે.
બરોબર.
ત્યારે પણ આવું પરિણમન ચાલે છે, ત્યારે પણ જે જ્ઞાન જ્ઞાન સામાન્યપણે જે જ્ઞાન છે જે જ્ઞાનપણે જ રહે છે, જ્ઞાન જ્ઞાનપણે મળતું નથી, બીજા જ્ઞેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે ત્યારે એણે જ્ઞાનનું જ્ઞાનપણું છોડી નથી દીધું. જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું જ છે. જ્ઞાન બદલીને જ્ઞેય રૂપે તો થયું નથી, પણ બીજા રૂપે કાંઈ રૂપે થયું નથી, રાગ રૂપે નહીં, જ્ઞેય રૂપે નહીં, કાંઈ રૂપે નહીં. અર્થાત જાણન પર્યાય રૂપ અથવા ઉપયોગ રૂપ તે જ્ઞાનમાં રાગાદિનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી. અર્થાત તે જ્ઞેયો રાગાદિ જ્ઞેયો અથવા પર જ્ઞેયો પર ઇન્દ્રિયના વિષયરૂપ જ્ઞેયો જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી. આ વિષય ચાલતા જ્ઞાનના પરિણામમાં તપાસવાનો છે. ચાલતા ઉપયોગમાં કે રાગ જણાયો કે બીજું કોઈ જ્ઞેય જણાયું તો મારું જ્ઞાન છે એનાથી વિકૃતિને પામે છે કે નથી પામતું, આ તપાસવાનો વિષય છે. કે જ્ઞાન તો જ્ઞાન પણ જ રહ્યું છે, ન તો રાગ રૂપે થયું છે, ન તો જ્ઞેય રૂપે થયું છે, જ્ઞાન જ્ઞાન પણ જ રહ્યું છે. આના ઉપરથી સ્વભાવ કેવી રીતે પકડવો? સ્વભાવના બે ત્રણ ખાસ મુદ્દા છે, અહીંયા લીધા છે. કે જો જ્ઞેયો અને રાગ જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી, ઉપજાવી શકતા નથી, તો તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકશાય સ્વરૂપ છે. રાગાદી કષાય સ્વરૂપ છે અને જ્ઞાન છે તે અકષાય સ્વરૂપ છે અને અકષાય સ્વરૂપે રહેવું એવો એનો સ્વભાવ છે. ક્યારે કષાયને જાણતી વખતે પણ અકષાયપણે રહીને જ્ઞાન કષાયને જાણે છે, દેહને જાણતી વખતે પણ દેહ સ્વરૂપે થયા વિના જ્ઞાન જ્ઞાન સ્વરૂપે રહીને જ દેહને જાણે છે. જ્ઞાન બદલું, જ્ઞાનત્વ છોડતું નથી, જ્ઞાન બદલતું નથી. ચાલતું પર્યાય છે એટલે અસ્થિ લીધી. અસ્થિ શેમાં લઈ લીધી? ચાલતા પર્યાયમાં. કે હું જાણનાર, અત્યારે હું જાણનાર એમ અસ્થિ પકડી ગયા છે. જાણનાર જ રહું છું, જાણનાર અત્યારે હું જાણનાર જ રહું છું. અને કોઈ જ્ઞેયો મારા જ્ઞાનમાં વિકૃતિ ઉપજાવી શકતા નથી, હું એમને એમ જાણનાર રૂપે રહ્યા કરું છું. પર્યાય હોવા છતાં જેને જાણનારમાં હું પણ સ્થાપ્યું કે હું જાણનાર, અત્યારે હું જાણનાર, એને રાગાદી થી પોતાનું ભિન્નપણું ભાષ્યમાન થાય છે. કેમ કે જાણનાર છે તે અકષાય સ્વરૂપ, નિરાકૃતા સ્વરૂપ છે, રાગાદી કષાય સ્વરૂપ છે. જ્યાં સુધી રાગાદીમાં હું પણ સ્થાપીને પરિણમતો હતો, રાગાદીમાં ને આકુળતામાં હું પણ અનુભવ કરતો હતો, ત્યાં સુધી એને પોતાનું જ્ઞાનત્વ પ્રતિભાષિત થતું નહોતું. એટલે નિયમ એમ સિદ્ધ થયો કે જો રાગાદી રૂપે હું પણ કરવામાં આવે છે તો ત્યારે જ્ઞાન સાથે જ છે. એ વખતે જ્ઞાનનો પર્યાય નથી, એ વખતે પ્રશ્ન નથી ઉઠાવતા આપણે કે રાગમાં હું પણ થાય છે ત્યારે જ્ઞાન છે ને, પણ એનું શું? જ્ઞાનમાં હું પણ આની વાત આવે તો એ વખતે પ્રશ્ન ઉઠે છે કે રાગ છે એનું શું? હું તમારી સામે ઉલટો પ્રશ્ન ઉઠાવું છું કે જ્યારે જ્ઞાનમાં હું પણ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે એક તર્ક ઉઠે છે કે સાથે સાથે રાગ ચાલે છે એનું શું હોય? તો અહીંયા અમે એમ પૂછીએ છીએ કે જ્યારે રાગમાં હું પણ તમે કરો છો ત્યારે જ્ઞાન ચાલી રહ્યું છે એનું શું?
એને ભૂલી ગયો
તો આને ભૂલો. જો તમે એ હોય તો એને ભૂલી શકો છો,
બરાબર,
એની વિધિમાનતા હોવા છતાં એને તમે ભૂલી શકો છો, તો તમે આને ભૂલો, એને વશ આને ભૂલો છો તો આને વશ એને ભૂલો. આ સીધી વાત છે. ભૂલતા આવડે છે, હોય તો ભૂલતા આવડે છે, બસ મુખ્ય ગમ કરતા આવડે છે, સીધી વાત છે. બરાબર છે. તો અહીંયા તપાસવાની એ વાત છે કે અસ્તિત્વ જેમાં પકડાઈ ગયું છે એવા રાગાદી ભાવો વ્યતીત થાય છે. તમે વ્યા જાઓ છો, ગુફારી છો, તમારી હયાતી ક્યાં જાય છે? આપણી હયાતી નાશ પામે, હયાતી વહી જાય છે, રાગનો નાશ થાય છે, હયાતીનો નાશ થાય છે? જો રાગનો નાશ થતા તમારી હયાતીનો નાશ થતો નથી તો રાગમાં હયાતી નથી એમ નક્કી થયું, સિદ્ધ થઈ ગયું કે રાગમાં હયાતી તમારી નથી. તો એ તો એક યુક્તિથી નક્કી થયું. હવે એમ કે છે કે તમારા અનુભવને તપાસો કે તમારી હયાતી કેમ ત્યાં નાશ ન પામી, કે ખરેખર તમારી હયાતી જ્ઞાનમાં છે અને જ્ઞાનનું જ્ઞાનત્વ સદાય ચાલુ રહે છે, નિરંતર ચાલુ રહે છે. ક્યારે એક સમયનો જ્ઞાનનો આંકડો પીડ્યો હોય તો બતાવો. બરાબર છે, પણ એ તપાસીને જુદા પાડવા. કેમ જુદા પાડવા? કે રાગમાં હયાતી સ્થપાઈ ગઈ છે, તપાસ. જ્ઞાનને પણ તપાસ અને રાગને તપાસ કે હું પણ આનું ભાવ હું પણ થાય છે એ જ્ઞાનમાં કે રાગમાં, જ્ઞાનમાં કે રાગમાં. જ્ઞાની એમ કહે છે કે તારી હયાતી જ્ઞાનમાં છે, રાગમાં તારી હયાતી જણાય છે. શું? દેહાદી જળ પદમાં જીવ પદ જણાય છે, ભ્રાંતિને લીધે તારી ભૂલ થાય છે. તો ભૂલને તપાસવાથી ભૂલ નીકળે છે. ભૂલને કાઢવાનો બીજો કોઈ જગતમાં ઉપાય નથી. જ્યાં ભૂલ થઈ છે ત્યાં તપાસ કરે એટલે ભૂલ નીકળે. આ સિવાય બીજી કોઈ એમાં કોઈ ઉપાય, બીજો ઓલ્ટરનેટિવ કોઈ ઉપાય જ નથી એનો. તો અહીંયા કહે છે કે તારી ભૂલ થાય છે તારી હૈયાતી જ્ઞાનમાં છે. રાગાદી જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં જ્ઞાન વિકૃતિને પામતું નથી એવું જ્ઞાન સર્વકાળે સદાય પોતાનું સ્વરૂપ ધારણ કરી રાખે છે. એવા અવિકૃત સ્વરૂપ એટલે કે સ્વાભાવિક સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ એટલે અવિકૃત સ્વરૂપ, એવા એવા જ્ઞાનને ઓળખ, એનો એનો વારંવાર પરિચય કરીને એને ઓળખ, વારંવાર તપાસીને ઓળખ કે હું એમને રહું છું, હું એમને રહું છું, હું જ્ઞાન રૂપ છું, હું એમને રહું છું. હયાતી જ્ઞાનમાં તને જણાતા રાગમાં હયાતીનું થાપવું બંધ થઈ જશે. સ્થાપત્યને બદલવાનો પ્રોસેસ એનું નામ ભેદ જ્ઞાન.
બરોબર.
કઈ રીતે એમ કે બદલવું તું, પણ કઈ રીતે કે જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકસાય સ્વરૂપ છે તે માત્ર જ્ઞાન રૂપ સ્વભાવ તે આત્મ સ્વરૂપ છે. આ સિવાય બીજું કોઈ આત્મ સ્વરૂપ નથી. માત્ર જ્ઞાન રૂપણે રહેવું એ આત્માનું સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે. કોણ કરે? જ્ઞાન. કોનો નિશ્ચય કરે? પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપનો નિશ્ચય કરે. કોનામાં કરે? પોતામાં કરે. કોના આધારે કરે? પોતાના આધારે કરે. પોતા વડે, પોતાના આધારે, પોતામાં જ્ઞાન, પોતાના જ જ્ઞાન માત્ર સ્વરૂપનો નિશ્ચય કરે. ચાલતા ઉપયોગથી પકડવાની વાત છે. ત્યારે શું થશે? નિશ્ચય કરે ત્યારે શું થશે કે જ્ઞાનની નેથી ભિન્નતા, જ્ઞાન વિકાર સ્વરૂપ થતું નથી, કષાય સ્વરૂપ થતું નથી, રાગ રૂપ થતું નથી, નિરૂપ થતું નથી એવી ભિન્નતા, અને જ્ઞેયોથી જ્ઞાનની નિરપેક્ષતા અવલોકનથી સમજાશે. એનાથી સમજાશે?
અવલોકન.
યુક્તિથી, આગમથી નહીં, ન્યાયથી, તર્કથી નહીં, પણ અવલોકનથી સમજાશે. આ પ્રયોગ છે, અવલોકન છે, આ પ્રયોગ છે. જ્યારે એને પોતામાં ચાલતા પરિણમનના પ્રયોગથી એને સમજાશે કે જ્ઞાન ભિન્ન છે અને જ્ઞાન નિરાલંબ નિરપેક્ષ છે, કે જ્ઞાન તો જ્ઞાનના આધારે જ થઈ રહ્યું છે, જ્ઞાન જ્ઞાનથી થઈ રહ્યું છે, જ્ઞાનને થવામાં જ્ઞાન પોતાનો સ્વભાવ સિવાય કોઈનો આધાર નથી, જ્ઞેયોનો આધાર નથી, ત્યારે એક બીજો ચમત્કાર થશે ઓળખાણમાં. કે સાથે સાથે તે જ વખતે પોતાના અનંત સામર્થ્યનો, જ્ઞાનના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આ ઓળખાણની અંદર બે મુખ્ય મુદ્દા છે કે પોતે અનંત અનંત જ્ઞાનની ખાણ છે, જ્ઞાન જ્ઞાનમાંથી નીકળ્યા જ કરે છે, ક્યારેય ખૂટે એવું દેખાતું નથી. જેમાં ગેસ નીકળે છે, હવામાંથી ઓક્સિજન લાગે છે અને સીધો ભડકો થાય છે, અંદરમાં જે ગેસ છે એ બહાર નીકળે છે અને સીધો ભડકો થાય છે, એ ભડકો ચાલુ ને ચાલુ રહે છે, એક સમય પણ બંધ રહેતો નથી, છતાં તેનો તે ભડકો નથી, એ તો એની વિચલિતતા ઉપરથી નક્કી થાય છે.
બરોબર.
નવો નવો ગેસ નીકળે છે અને સળગે છે, નવો નવો ગેસ નીકળે છે અને સળગે છે. એ જગ્યાએ જમીનના પેટાળમાં ગયા વિના ગેસનો વિપુલ ભંડાર ભર્યો છે એમ પ્રતીતિ આવી શકે છે. જોયા વિના માત્ર એનું જે નિરંતર ચાલુ રહેવાપણું છે એના ઉપરથી એનું પ્રમાણ કેટલું છે એ નક્કી થાય છે, પ્રતીતમાં આવે છે. એમ જ્ઞાનનું જ્ઞાનત્વ ચાલુ જ રહે છે અને જ્ઞાન લેપાતું નથી કોઈને સાથે, એ ઉપરથી આનંદ જ્ઞાન સામર્થ્યની પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે. વળી કસાય સ્વરૂપે નહીં થતું હોવાથી અકસાય સ્વરૂપ જે સુખ છે, સુખ કેવું છે? અકસાય સ્વરૂપ છે. દુઃખ કસાય સ્વરૂપ છે અને સુખ અકસાય સ્વરૂપ છે. પોતાના અનંત સુખનો પણ પ્રતિભાસ આવે છે સ્પષ્ટપણે અનુભવાંશે પ્રતિભાસ, એને સ્વરૂપ નિશ્ચય કહેવામાં આવે છે, એને સંકિતનું કારણ કહેવામાં આવે છે. સ્પષ્ટપણે સ્વભાવનો અનુભવાંશે પ્રતિભાસ, અનુભવ અંશે પ્રતિભાસ. કેમ અનુભવ અંશે કીધો? કે ચાલતા ઉપયોગના અનુભવથી વાતને પકડી છે. તર્ક વિતર્ક કરીને નહીં, ન્યાય લોજિક થી નહીં, આગમ કે છે, ગુરુ કે છે માટે નહીં, પણ પોતાના ચાલતા અનુભવથી પકડી છે એટલે એને અનુભવ અનુભવ નથી પણ અનુભવનો અંશ લીધો છે ત્યાં. કેમ કે ચાલતો અનુભવનો પર્યાય છે અને સ્પષ્ટ છે, અસ્પષ્ટ નથી, અનુમાન નથી. અનુમાનમાં જે અસ્પષ્ટ પણ રહે એવું આમાં ઓળખાણમાં રહેતું નથી. એ જ્ઞાનનો જ અંશ છે અને જ્ઞાનના અંશ ઉપરથી સ્વભાવનો અંશ પ્રકટાય છે. સ્વભાવના અંશ ઉપરથી આખા સ્વભાવનો વિશ્વાસ આવે છે કે હું અનંત જ્ઞાન સામર્થ સ્વરૂપ છું અને અનંત સુખ સ્વરૂપ છું. એવો જે સ્પષ્ટ પ્રતિભાસ આવે છે એને સ્વભાવનો અવભાસન કહે છે અથવા ઓળખાણ કહે છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં, વિચારનો વિષય નથી અહીંયા, જુઓ અવલોકન અવલોકન બે જગ્યાએ લીધું છે. અવલોકનથી સમજાય છે અને પોતાના નિજ અવલોકનમાં જ્ઞાન પોતાને જ અવલોકન કરે છે ત્યારે સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી અહીંયા વેદન પહેલું પહેલું એના લક્ષમાં આવ્યું છે. ઓળખાણના કાળમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો જે આત્મા એ ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે, અર્થાત તે તે વૃત્તિઓ સ્વરૂપ સન્મુખ થાય છે, ત્યારે તે જીવને યથાર્થપણે નિશ્ચયનો પક્ષ બંધાય છે. ત્યારે એને લક્ષ્ય થયું, લક્ષમાં લક્ષ થઈને પક્ષમાં આવ્યો છે, તેથી પક્ષમાં અટકશે નહીં, અર્થાત લક્ષ થાય છે. આ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો 314 નંબરનો બોલ પરમાગમ સારનો છે, એનો ઉલ્લેખ કર્યો છે કે એક વાર જો પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષગત થયો એટલે તે જીવ નિર્માણનો જ પાત્ર છે. કહેવાની જરૂર નથી કે સમ્યક દર્શન એને થવાનું છે, સિદ્ધ નિર્માણારાયણ અનુસંધાન છે. અહીંયા લક્ષ થયું તો કે એને રજીસ્ટ્રેશન કર્યું નિર્વાણનું, એડવાન્સ બુકિંગ, મોક્ષનું બુકિંગ થઈ ગયું, સંસ્કાર પડ્યો ને સ્વરૂપ થયો. નિશ્ચયનો પક્ષ બંધાણો તે પુરુષ ને ભલે હજી પ્રત્યક્ષ અનુભવ નથી તો પણ એનું જોર ચૈતન્ય સ્વભાવ વળી રહ્યું છે. આ લક્ષણ બાંધ્યું, નિશ્ચય થયો તો એને ચૈતન્ય વીરની સ્પૃહણા થઈ, જોર ચૈતન્ય સ્વભાવ તરફ વળ્યું. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે. આ જોર જોરનો વિષય, જોર એટલે શું? કે આ જ સ્વભાવ છે, આ જ હયાતી આમ પકડે છે, આ જ સ્વભાવ છે એમ સ્વભાવ સન્મુખમાં જ જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળ જ્ઞાન લેવાનો છે, સમી દર્શન લેવાનો છે, વાતે કરતા નથી, કેવળ જ્ઞાન લેવાનો છે એમ કે. એટલી બધી અહીંયા પ્રતિભાસ અથવા નિશ્ચયના પક્ષ વખતે વાત કરી છે. એટલે અહીંયા એ વાત જે લીધી છે પૂજ્ય બેનશ્રીએ કે ભેદ જ્ઞાન કરીને આત્માને સૂક્ષ્મ ઉપયોગ દ્વારા પ્રથમ ઓળખીને ઓળખવામાં ઉપયોગની આ રીતે સૂક્ષ્મતા છે અને ત્યારથી એ ઉપયોગની સૂક્ષ્મતા ભેદ જ્ઞાનમાં કાર્યગત થાય છે, કાર્યક્ષમ થાય છે.
બરાબર.
પણ પહેલાં ઉપયોગ ઓળખવામાં સૂક્ષ્મ થાય છે કે જ્ઞાન અને રાગ વચ્ચે રાગરૂપ હું થતો નથી, હું રાગરૂપ થતો નથી, જ્ઞાનરૂપ રહી જાઉં છું, હું જ્ઞાનરૂપ રહી જાઉં છું. બધી વખતે એમ જ બને છે, એક વખતે બીજું બનતું નથી, પ્રત્યેક ક્ષણે પ્રત્યેક સમયે પ્રત્યેક પ્રસંગે એમ જ બને છે, બીજું બનતું નથી. મેં મારામાં બનતી આ પ્રક્રિયા ઉપર કદી ધ્યાન દીધું નથી. આ મને ખ્યાલ આવે છે, આ પ્રક્રિયા બની જ રહી છે, પણ કદી એનું ધ્યાન ગયું નથી, ધ્યાન ખેંચાણું નથી, એને ધ્યાન દીધું નથી. આ પ્રક્રિયા નવી કરવી છે એમ નથી, થઈ રહી છે એને જોવી છે. આમ જ થઈ રહ્યું છે. કોઈ જીવનું, કોઈ અજ્ઞાની જીવનું જ્ઞાન વિકારરૂપ થતું નથી કે જ્ઞેયરૂપ થતું નથી. ભલે અનંત રાગ, અનંત રાગની પર્યાયો, અનંત જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય તો પણ જરા પણ જ્ઞાન પોતાનું જ્ઞાનત્વ છોડીને વિકૃત રૂપે કે જ્ઞેયરૂપે થતું જ નથી. આવું જે પોતાનું અનંત સામર્થ્ય છે, અનંત કાળથી આમ રહેવાનું, અજ્ઞાન દશા હોય તો આમ રહેવાનું જે અનંત સામર્થ્ય છે, એ મારા અવિચલિત સ્વભાવને પ્રદર્શિત કરે છે. કે આવો જ મારો નિશ્ચળ સ્વભાવ છે અને એમાં કશાય નહીં હોવાથી એમાં સુખનો ભંડાર છે એમ પત્તો લાગે છે. જ્યારે સુખના ભંડારનો પત્તો લાગે છે ત્યારે સુખની અપેક્ષા માટે, સુખની અપેક્ષાવાળી જે વૃત્તિ છે એ અનંતકાળથી સુખ માટે ભમે છે. ક્યાં? પરપદાર્થોમાં ભમે છે. અને પરપદાર્થોમાં સુખ માટે જતી વખતે ત્યાંથી સુખના બદલે દુઃખ લઈને પાછી વળે છે. એવી જે દુઃખનો માર ખાઈ ખાઈને ત્રાસ તપ્તમાન થઈ ગયેલી, ત્રાસ ત્રાહિમાન થઈ ગયેલી પરિણતિ છે એ વૃત્તિને, સુખનો ભંડાર જ્યારે નો પત્તો લાગે છે ત્યારે એનું જોર બીજી રીતે ઉપડે છે. અરે જે સુખ માટે હું અનંત કાળ અનંત જ્ઞેયોમાં ભમ્યો એ સુખનો ભંડાર તો મારામાં છે, સ્વાધીન સુખ છે મારું, એટલે એ સુખ લેવા માટેની અપેક્ષિત વૃત્તિની જે જોરદાર અપેક્ષા ઊભી થાય છે એ સમગ્ર પરિણામને અંતર્મુખ કરી નાખે છે. અથવા એ જોર, એ પુરુષાર્થનું જોર અનાદિથી પૂરી શક્તિથી ઊંધી પડેલી શ્રદ્ધા, શ્રદ્ધાની પર્યાય એને આખે આખે ઉથલાવીને સમ્યક કરે છે. પુરુષાર્થનું કામ છે શ્રદ્ધાને સવળી કરવી, એ સહેલી વાત નથી. ઉપર ઉપરના વાંચન વિચારથી શ્રદ્ધા સવળી થતી નથી, અથવા ઉપર ઉપરના વાંચન વિચારમાં એવી તાકાત નથી કે પૂરી શક્તિથી, કેમ કે શ્રદ્ધા તો પૂરી શક્તિથી જ પરણમે છે, ચાહે સવળી કે ચાહે અવળી એનો ગુણ જ એવો છે. પૂરી શક્તિથી ઊંધું પડેલું શ્રદ્ધાન સવળું થવા માટે કોઈ અપૂર્વ જોર હોવું જોઈએ. અને એ અપૂર્વ જોર કોના બળે કરીને આવે? કે અનંત સામર્થ્યવંત, અનંત સુખરૂપ જે સ્વભાવ છે એનો આધાર લીધા વિના એકનું જોર ઉત્પન્ન થાય નહીં, એ શ્રદ્ધાને ઉલટાવી નાખે. જ્યારે આવો સ્વરૂપનો લક્ષ થાય છે ત્યારે દર્શન મોહ અત્યંત મંદ થઈ જાય છે, પાતળા કાગળ જેવો. જેમ પાતળા કાગળને ફાટતા વાર લાગતી નથી એટલું તો એનું બળ હણાઈ જાય છે, દર્શન મોહનું બળ ત્યાં ભણાઈ જાય છે નિશ્ચયના કાળમાં. અને એ વખતે આઈનું પણ બળ વધી જાય છે, સ્વરૂપ પ્રત્યે એ બળ વધી જાય છે. દર્શનમોહનું બળ તો પહેલેથી ઘટી ગયું છે નિશ્ચય થતા, એટલે એ જીવને સ્વરૂપ શ્રદ્ધાન, શ્રદ્ધાનને આખે આખું ઉછલાવવાનું સામર્થ્ય પણ આવે છે. અને સ્વાનુભવના કાળમાં આખું શ્રદ્ધાન અનુભવથી પ્રતીક બદલાઈ જાય છે કે હું આવો છું, અનુભવ પ્રત્યક્ષ અનુભવથી હું આવો છું એમ અનુભવાતા પ્રતીત પણ આવી જાય છે અનુભવની સાથે સાથે. અકર્તા પણ અકર્તા પોતાનો સ્વભાવ છે. જ્યારે લક્ષણથી લક્ષ્ય ઓળખાણ ત્યારે એમાં અકર્તા પણ ઓળખાણ છે. કે રાગ થાય છે પણ જે સ્વભાવ જોવામાં આવે છે એ સ્વભાવ, સ્વભાવ વડે કરીને રાગ કરી શકાય એવું નથી. હા, પણ એ સ્વભાવ અમને જોવે તો તૂટી જાય. કે આવો મારો સ્વભાવ, આવું મારું સ્વરૂપ, એના દ્વારા રાગ ન કરી શકાય કે ન ભોગવી શકાય. જેમ લાડવાને ભોગવી શકાતો નથી, કેમ કે પરદ્રવ છે, એમ સ્વભાવે કરીને રાગને કરી કે ભોગવી શકાતો નથી. એવો સ્વભાવ પોતે છે, એવા સ્વભાવ સ્વરૂપે પોતે છે, એ ઓળખાણ થતાં એનું જોર રહે છે અને એ જોર અનુભવને લઈ આવે છે.
જ્ઞાનમાં રાગ થતો નથી, જ્ઞાનમાં રાગ થતો નથી, જ્ઞાન વડે થતો નથી, જ્ઞાનનો આધાર થતો નથી. રાગ થાય છે તો ક્યાં થાય?
રાગ રાગમાં થાય છે. હું પણ સ્થાપીને દુઃખી થઈ ગયો છે અને હું પણ સ્થાપીને હેરાન થઈ ગયો છે, બીજું કાંઈ નથી. હીરો કાચ થાય નહીં, ફેંકી દેવાનું નુકસાન પોતાને છે, બાકી કઈ એથી હીરો કઈ કાચ નહીં થઈ જાય. શું જ્ઞાન હીરો છે, આત્મા ચૈતન્ય હીરો છે, એમ જ રહેવાનું છે. એમ રહેવાનું, એનું અનંત સામર્થ્ય છે. એ સામર્થ્યને કોઈ ભંગ કરી શકે એમ નથી, એ સામર્થ્યને કોઈ ક્ષતિ પહોંચાડી શકે એમ નથી, એ સામર્થ્યને કોઈ સ્પર્શી શકે એમ નથી, અડી શકે એમ નથી. આગળ જવાની વાત રહેતી નથી. એમ
હું હીરાને ફેંકી દીધો એટલે મેં હીરાને ફેંકી
દીધો, થઈ ગયો દુઃખી. કરતા બુદ્ધિ છે, પણ એ કરતા બુદ્ધિ ત્યાં સુધી છે કે અકર્તા એવો જે જ્ઞાન સ્વભાવ ઓળખતો નથી ત્યાં સુધી. શાંતિથી ઉપયોગને સૂક્ષ્મ કરીને ચાલતા પરિણમનમાં પ્રયોગથી અવલોકન કરીને પોતાના સ્વરૂપને ઓળખીને એને ભેદ જ્ઞાનમાં આગળ ચાલવાનું છે. આ સિદ્ધે સિદ્ધિ પાથરી પાટી છે. આગળ જવા માટે શું કરવું? પહેલા ઓળખાણ કરવી, ઓળખાણ કરીને અનુભવ કરવો, સીધી વાત છે. રાગ મને થયો તે ભ્રાંતિ છે, મારામાં થયો તે ભ્રાંતિ છે. મારામાં એટલે જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે મારામાં, એ ભ્રાંતિથી થયું છે. જ્ઞાનમાં થયો નથી, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ આવ્યું છે.
બરોબર.
આમાં શું છે કે પાણીમાં તારાનું પ્રતિબિંબ પડે છે. રાત્રે અંધારી રાત હોય અને પાણીનું ખાબોચ્યું હોય, સ્થિર પાણી હોય નદીનું, તો એની અંદર તારાનું પ્રતિબિંબ પડે છે. હવે જો તારાને જોવાનું પ્રતિબિંબ, પ્રતિબિંબ તારાને જોવાનું જો પ્રયોજન રાખે છે તો તારા દેખાય છે, અને પાણીના જોવાના પ્રયોજનથી જોવે તો પાણી દેખાય છે. હવે તારા જ્ઞાનમાં જ્ઞાન અને જ્ઞેય બંને છે. જ્ઞેય તો પ્રતિબિંબ રૂપે છે, રાગ તો પ્રતિબિંબ રૂપે છે, અને જ્ઞાન તો વાસ્તવિક રૂપે છે. તારું શું જોવાનું પ્રયોજન છે? જ્ઞાનમાં જ્ઞાનને જોવાનું તારું પ્રયોજન છે કે તને જ્ઞાનમાં જ્ઞેયને જોવાનું પ્રયોજન છે? જો તને જ્ઞાનમાં જ્ઞેયને જોવાનું પ્રયોજન રહેશે, થશે, તો જ્ઞાન નહીં દેખાય. અને જો જ્ઞાનમાં જ્ઞાનને જોવાનું તારું પ્રયોજન હશે તો તને જ્ઞાન જણાશે અને જ્ઞેય પણ એના યથાસ્થાને જણાશે કે આ તો જ્ઞેયનું પ્રતિબિંબ છે, ખરેખર તો એ જ્ઞાન જ છે. જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે. જો ત્યાં જ્ઞાન ન હોત તો ક્યાંથી પ્રતિબિંબ પડત? જ્ઞાનને બદલે ત્યાં પૂગળ હોત તો ક્યાં પ્રતિબિંબ પડત? એ તો પ્રશ્ન રહેતો નથી. સીધી વાત છે. એ અસ્તિત્વ અસ્તિત્વ છે, એ આધારનો વિષય છે. જીવ કોનો આધાર લે છે? જીવની પર્યાયમાં છે બે, રાગ અને જ્ઞાન. હવે જીવ કોનો આધાર લે છે? આના ઉપર બધો પરિણમનનો દોર ચાલે છે. અનાદિથી જીવ જ્ઞાન વડે કરીને રાગ તે હું એમ આધાર લે છે, તો એને અનંત પરિભ્રમણ એમાંથી પાંગરે છે. હવે જ્ઞાન તે હું રાગના આધારે હું નહીં, એમ જો પોતાના સ્વયંનો આધાર લઈએ તો એનું પરિભ્રમણ બંધ થાય. નિર્બુદ્ધિ કરવી અને પરમા પરબુદ્ધિ કરવી, બસ આટલી જ વાત છે. સર્વ જીવ આત્મા અનાદિ અનંત કોઈ ફેરફાર નથી. હવે બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે, જ્યારે બીજો પદાર્થનું પ્રતિબિંબ આવે છે પર પ્રકાશકપણાને લીધે, ત્યારે જીવ નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે, અને જો નિજને વિશે નિજબુદ્ધિ થાય તો એની પરિભ્રમણ દશા ટળે. તારું પ્રયોજન શું છે? તારામાં તને જોવાનું છે કે તારામાં પરને જોવાનું છે? પરિભ્રમણ દશા ટળે એનો ઉપાય એટલે માર્ગ, જેના ચિત્તમાં જેના લક્ષમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જેને આવશ્યકતા ભાસી કે અરે રે મારે જન્મ મરણ ન જોઈ, અનંતકાળથી હું દુઃખી થઈ રહ્યો છું, મારી દયા મેં પાળી નથી, એવો જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, જરૂરિયાત જેને લાગે છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અન્ય ભક્તિ કરવી તે પરમ શ્રેય છે. આરે આરે એને બતાવી કે તારે જો તારું હિત કરવું હોય, શ્રેય કરવું હોય તો તારે આ જ્ઞાનની જરૂર છે કે નિજમાં નિજબુદ્ધિ કેમ થાય અને પરમાંથી નિજબુદ્ધિ કેમ છૂટે. આ જો તારે કાર્ય કરવું હોય તો એવું જ્ઞાન, એવો માર્ગ જેને મળ્યો છે એનો એક વાર તો દાસાનો દાસ થઈ જાય, તને જ્ઞાન આપોઆપ થઈ જશે. શું બરોબર એમ કે છે? તને જ્ઞાન આપોઆપ આપોઆપ થશે.
કાચો હીરો જ્યારે છે ત્યારે ચમક છે,
એના સ્વભાવને કેમ છોડે, કેવી રીતે ત્યાગ કરે, અને તો ત્યાગ કરે તો હીરો ક્યાંથી રહે, થાય કાંકરો. જો એની ચમક ને છોડે તો કાંકરો થઈ જાય, હીરો નો રહે. સીધી વાત છે, છે તો પથ્થર, પણ એક જ પથ્થર કાંકરો છે ને એક પથ્થર હીરો છે. એના સ્વભાવ ને લીધે એને સ્ટોન જ કહેવામાં આવે છે, વ્હાઇટ સ્ટોન. હીરાને શું કે છે? વ્હાઇટ સ્ટોન. અને અરંગીન જે હોય છે પન્ના માણેક એને કલર્ડ સ્ટોન કે છે. મૂળ સ્ટોન એટલે પથ્થરો છે, બીજું કાંઈ નથી. પણ જીવને મોહ થાય છે, આ એક એને મોટી વિટંબણા છે. ઊંચી જાતના કાંકરા, ઊંચી જાતના કાંકરા. નાનીની જ્ઞાન દ્રષ્ટિ છે, નાનીની જ્ઞાન જ્ઞાન દ્રષ્ટિમાં એ કાંકરા છે એમ કેવું છે. ખબર છે અમને કે આમાં આની જાતને આની જાતમાં ફેર છે, પણ છે કાંકરા, આખરમાં જાત છે
કાંકરા.
કાંકરા બસ મૂકી દીધો સરવાળો.
બરાબર લક્ષણ વડે ઓળખીએ તો કામ બને.
બરાબર લક્ષણ વડે ઓળખીને આગળ ચાલવાનું છે.
હાજી
એ રીતે સૂક્ષ્મ ઉપયોગ કરી બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીધી. પહેલા તો અગ્રઠના ફળનો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત કહે છે કે તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. તેમ જ્ઞાન અને રાગ લીધા હતા, હવે જ્ઞાન ની જગ્યાએ સ્વભાવ લીધો, રાગ ની જગ્યાએ વિભાવ લીધો. વિભાવ ની જાત તને જો સમજાય જશે તો વિભાવ ગમે એવું રૂપ ધારણ કરીને આવશે તો તું ઓળખી લઈશ કે આ વિભાવ છે. કેમ કે વિભાવ છે બહુરૂપિયો, વિભાવ બહુરૂપિયો છે. જેમ બહુરૂપી અનેક વેશ ધારણ કરે છે એમ વિભાવ નવા નવા વેશ ધારણ કરીને આવે છે અને જીવ એમાં વ્યામોહ પામે છે. આ વિભાવ બહુ સારો, આ વિભાવ બહુ સારો, આજે મને જે ભાવ આવ્યો એ બહુ સારો ભાવ આવ્યો. પછી પણ વિભાવ છે સ્વભાવ છે એ તો ઓળખ.
વિભાવ
નહીતર વિભાવ સારો ગણીને વિભાવને સાધીશ, એ તો અનાદિની તારી વિભાવની સાધના ચાલુ છે. જેટલી વાર તો તીવ્ર કષાયમાં છેતરાણો છો એના કરતા અનંત વાર તો મન કષાયમાં છેતરાણો છો.
બરોબર.
કેમ કે તે વિભાવની જાત ઓળખી નથી. આત્મા છે, આત્મા જ્ઞાન સ્વરૂપે છે એનો વિચાર કરીને કોઈ વાર એ વિચારમાં વિચારમાં એનો જાપ જેવું થઈ જાય છે, એનો જાપ જ કર્યા કરીએ, જાપ જ કર્યા કરીએ તો એવો જાપ કરતા 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 ઘણી શાંતિ થાય ત્યારે આત્માનો અનુભવ ગણમાં ગણવા પડે કે કશાયની મંદતામાં તને આકુળતા ઘટી વિભાવે રૂપ બદલ્યું અને તું ભૂલવણીમાં પડ્યો. ચાલતા પરિણામમાં બે ધારા છે, એ બે જુદી જુદી સ્વભાવ વાળી ધારા છે. તું એને ઓળખી લે તો ભૂલો નહીં પડ, નહીતર ભૂલો પડી જઈશ, પત્તો લાગશે નહીં, તને નહીં ખબર પડે. એમ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. પ્રજ્ઞાથી એટલે જ્ઞાનથી ભેદ પાડ, જ્ઞાનથી ઓળખ, જ્ઞાનથી જુદાને જુદા જાણ. પાડવું એટલે જાણવું, જાણવું એનું નામ પાડવું એમ છે. છે તો જુદા જ, પણ હું રાગરૂપ છું, હું વિભાવરૂપ છું, એમાં જુદા હોવા છતાં ભાવે જુદા રહેતા નથી. દ્રવ્ય જુદા હોવા છતાં ભાવે જુદા રહેતા નથી, તેથી એને એમ કહે છે કે તું જુદા પાડ. અહીં સુધી કાઢતા જુદા પડતા આપોઆપ આત્મામાં નિરાકુળ જ્ઞાન અને શાંતિનું કાર્ય આ ઉત્પન્ન થયા કરે છે અને આત્મા એમાં મોજ કરે છે. આખરમાં આત્માને આત્માની શાંતિ જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે, કાંઈ પણ કરીને બીજું કરતા મળતું નથી, આ કરતા મળે છે, આટલી વાત છે. આ રીતે જુદા પાડતા મળે છે અને બીજી કોઈ રીતે મળતું નથી. વિષય બહુ સ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ
વિષય.
જે ક્ષણે વિભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધારા વડે સ્વભાવને જુદો જાણી લે. અહીંથી આ 56 નંબર નો પાનો આવે છે. શું કહે કે જે ક્ષણે વિભાવ વર્તે છે તે જ સમયે એ વિભાવ જ્ઞાનની ધારાને વિકૃત કરી શકતો નથી, તેથી તું જ્ઞાતા ધારા વડે સતત જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે એને જ્ઞાતા ધારા કહે છે. તેના દ્વારા વડે તું સ્વભાવને જુદો જાણી લે. અંદરમાં રહેલો જે સ્વભાવ સતત જ્ઞાતા ધારા વડે સ્વભાવનું જે અનંતુ પ્રમાણ છે એને માપી લે. જેમ બળતો સતત બળતો ગેસ તેનાથી એના પેટાળમાં રહેલું જે જથ્થોનું પ્રમાણ છે, ગેસના જથ્થાનું પ્રમાણ છે એને માપવામાં આવે છે. એમ તું સ્વભાવને માપી લે, સ્વભાવને જાણી લે કે એ જુદો જ છે, જુદો જ રહેશે. ક્યારે પણ જ્ઞાન સ્વભાવ રાગ સાથે અગ્નિ સાથે ભળશે નહીં. ભલે જ્ઞાનમાં અગ્નિ પ્રતિબિંબિત થશે પણ તું જોર શું કરવા દે છે એના ઉપર, આ સવાલ છે. તું જ્ઞાન ઉપર જોર દે ને ભિન્ન જ્ઞાન ઉપર જોર દે ને. જ્ઞાનમાં જ્ઞાન પણ છે અને જ્ઞાનમાં જ્ઞેયાકાર પણ છે. હવે તારે ક્યાં જોર દેવાનું છે કે તારા શ્રેયને અર્થે તારે જ્ઞાન ઉપર જોર દેવાનું છે, જ્ઞાનાકાર ઉપર નહીં એટલે જ્ઞેયાકાર ઉપર નહીં એટલે રાગ ને જ્ઞે ઉપર નહીં. આ સીધી વાત છે. પણ એ તો ટંકોત્કીર્ણ વસ્તુ છે. જ્ઞાન છે એને એક વિશેષણ ટંકોત્કીર્ણ નું લાગે છે. ટંકોત્કીર્ણ નો અર્થ શું? ટાંકણા વડે ઉત્કીર્ણ એટલે કોતરી નાખ્યું હોય એને ટંકોત્કીર્ણ કહે છે. પાણીમાં લખેલું ઘૂસાઈ જાય, આ સમજણથી ઘડ પડી હોય ને એ ઘડ ઉખડી જાય, ટંકોત્કીર્ણ ન થાય ત્યાં સુધી. શું
બરોબર?
જ્ઞાન તો ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ જ્ઞાન ને ટંકોત્કીર્ણ પણ જ અનુભવમાં લેવું. ટાંકણાથી કૂતર્યું છે નહીં જાય એટલે શિલાલેખ ને કોતરવામાં આવે છે પથ્થર ઉપર ટાંકણાથી.
બરોબર.
એમ જ્ઞાન છે એ ટંકોત્કીર્ણ છે. ન ભૂસાય જ્ઞાન નું જ્ઞાનત્વ ન ભૂસાય એવું એનું સ્વરૂપ છે. મિથ્યા દ્રષ્ટિ છતાં પણ મિથ્યાત્વના કાળમાં એનું ઉલ્લંઘન કરે છે પણ એ ભૂસાતું તો પણ એ ભૂસાતું નથી. જ્ઞાની એમ જોવે છે કે તો પણ એ ભૂસાતું નથી. જ્ઞાન છે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. ટંકોત્કીર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે, નહીં ભૂસાય. એટલા માટે દ્રષ્ટાંત દે છે કે માણસ રોજ જમવા બેસે છે, જમવાના સમયે મીઠું ભૂલી ગયા હોય તો તરત લાઈટ થાય છે. દાળમાં મીઠું નથી કે શાકમાં મીઠું નથી, તરત જ એને લાઈટ. હવે એ મીઠું છે કે નહીં જોવા માટે એને તપાસમાં એ વખતે ગયો નથી કાંઈ, એનો કાંઈ એવો એ વખતે ઉપયોગ નથી ચાલતો કે પહેલાં તપાસેલું આમાં મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું. એ તો એને કન્સેપ્શનમાં જ છે, એનું પહેલેથી પ્રાયર કન્સેપ્શન છે કે મીઠું તો નાખ્યું જ હોય ને, શાક દાળ બનાવે તો મીઠું નાખ્યું જ હોય, ન નાખવાનો પ્રશ્ન ક્યાં છે. એમ સમજીને ખાય છે, જેવો પેલો હપડકો લે છે અને તરત જ એને લાઈટ થાય છે કે મીઠું નથી. આ જ્ઞાનનો કેટલો ચિકિત્સક સ્વભાવ છે કે એક મીઠાની ગેરહાજરી વગર તપાસે સિદ્ધિ જ એને પકડાઈ જાય છે. તો તને તારી ગેરહાજરી કે પકડાતી નથી, આ તે કઈ જાતની વાત છે? જે ટંકોત્કીર્ણ વસ્તુ છે, ભૂસાય નહીં એવી વસ્તુ છે અને જ્ઞાન ને તું ભૂલી જા છો, આ તે કઈ જાતની વાત છે? આ એક થોડો તપાસવા જેવો વિષય છે. એટલો જ્ઞેય લુપ્ત થાય છે, એટલો જ્ઞેય લુપ્ત થાય છે. તત્વજ્ઞાન શીખીને જ્ઞેય ઉપર જોર દે લે, તત્વજ્ઞાન શીખીને. શું કહે છે કે એ રીતે એને જુદા છે, એને જુદા જાણ જુદા પાડ. જે ક્ષણે વિભાવ ભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધારા વડે સ્વભાવને જુદો જાણી લે. આમાં વિચાર કરીને જુદો જાણી લે એમ કહ્યું નથી. વિચાર વડે તું જુદો જાણી લે એમ નહીં કહેતા, જ્ઞાતા ધારા વડે જુદો જાણી લે એમ કહે છે. તારી જે ચાલતી જ્ઞાનની ઉપયોગની ધારા છે એ જ્ઞાન ધારા છે. ચોખ્ખે ચોખ્ખી કેવળ જ્ઞાનની ધારા છે એમાં રાગનો પ્રવેશ, દેહનો પ્રવેશ અશક્ય છે. આકારો ઉઠે એનું કઈ મૂલ્ય નથી. જે કોઈ પરગણીઓને જ્ઞાન ના આકારો ઉઠે એનું કોઈ મૂલ્ય નથી, એને કોઈ પકડવાની જરૂર નથી, એના ઉપર કોઈ જોર દેવાની જરૂર નથી. તું જ્ઞાતા ધારા વડે જ્ઞાન 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 એકનું જ્ઞાન જ છે. જ્ઞાન જ્ઞાનમાં એકનું જ્ઞાન છે એમ જ્ઞાતા ધારા વડે એને તું રાગથી જુદો પાડી દે, જુદો જાણી લે. વિભાવ તને જુદો જણાશે, તારું સ્વરૂપ સ્વભાવ રૂપ તને જુદું જણાશે. છે તો જુદો છે પણ તને ભાસતો નથી, કેમ કે તેને જુદો જોવાનો કદી પ્રયત્ન કર્યો નથી. છે તો જુદો જ, અજ્ઞાન દશામાં પણ સ્વભાવ તો જુદો છે પણ તને તે જુદો ભાસતો નથી, તને જુદો નથી ભાસતો, કેમ કે તે આખે આખો નિર્લુપ્ત થઈને તારે આખી જાતને અગ્નિમાં હોમી દીધી છે, સ્વાહા કરી નાખ્યું છે,
ચૂકી ગયો
અને આખો તારો સ્વભાવ તું ચૂકી ગયો છો. આમાંથી જન્મ મરણ અને ચાર ગતિના દુઃખ પાંગર્યા છે, આમાંથી બચવું હોય તો આ અધ્યાત્મનું રહસ્ય છે, આ ભેદ જ્ઞાન છે. વિભાવ અને જ્ઞાયક, વિભાવ અને સ્વભાવ, જ્ઞાયક કહેતા સ્વભાવ, વિભાવ અને જ્ઞાયક છે તો જુદી જુદા જ. વિભાવ અને જ્ઞાયક એ જુદા છે, સદાને માટે જુદા છે, એક થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. જેમ પાષાણ અને સોનું ભેગા દેખાય ખાણની અંદર પણ જુદા છે, સોનાના રજકણો છે તે પથ્થરના રજકણો નથી, પથ્થરના રજકણો છે તે સોનાના રજકણો નથી. એને ગરમી આપતા પથ્થરના રજકણોને રાખ થઈને એકનું સોનું જુદું ઉતરી આવે છે. જો સોનાના રજકણો પથ્થરના હોત તો આવી રીતે જુદું પડત નહીં. જુદું પડ્યું એનો અર્થ કે જુદું હતું તે જુદું પડ્યું, અવસ્થા ભેદ થયો. પહેલા એવી રીતે એનો સંયોગ હતો સોના અને પથ્થરના રજકણોનો કે ચોખ્ખું સોનું દાગીના ઘડાય એવી રીતે અવસ્થામાં ઉપલબ્ધ નહોતો. એમ અજ્ઞાન અવસ્થામાં રાગમાં હું પણ કર્યું છે, પરગ્નેમાં હું પણ કર્યું છે, ત્યાં સુધી એકલા જ્ઞાનનો અનુભવ કરીને શાંતિનો સુખનો અનુભવ કરી શકાય એવી અવસ્થા નહોતી. આ અવસ્થા ફેર કરી છે તો જુદું જ પણ અવસ્થા ફેર થઈ, અવસ્થા ફેર થઈ તો સુખ શાંતિની પ્રાપ્તિ થઈ, નહીંતર દુઃખની પ્રાપ્તિ હતી. વસ્તુ તો જે છે તે છે, વસ્તુને બદલી શકાતી નથી. સદાય ચાલુ છે, ધારાવાહી પણ સર્વને ચાલુ છે. ધ્યાન દેવાની
મને ચાલુ છે પણ જોતો નથી,
જોતો નથી, ધ્યાન દેતો નથી. એટલું ધ્યાન એ બીજે દે છે, પોતાની જ્ઞાતા ધારા છોડીને એટલું ધ્યાન બીજે દે છે કે અહીંયા ધ્યાન દેવા માટે એને એક ક્ષણ પણ મળતી નથી. એટલા માટે કહે છે ત્યાં સુધી તો પરખ નથી, પરખ વાળા છેતરા તાન ગમે એટલી ઇમિટેશન જ્વેલરી ચળકાટ વાળી આવે પણ જ્વેલરી ના આઈ ગ્લાસ મૂકે નામ જોવે એટલે શું કે ખબર છે, શું એનું નામ આપણે છે, આ તો આંધળું છે એમ કે. ખોટા હીરાને આંધળું શબ્દ બોલાય છે જવેરાતની ભાષામાં, બજારમાં આપણે થોડું પાછું મારી દીધું, આ તો આંધળું છે. આમ નરી આંખે જોવે ભારે ચમકે છે, આઈ ગ્લાસ લઈને જોવે આ તો આંધળું છે એમ કે. શું કે સિદ્ધુ ને એમ કે આ તો આંધળું છે, ચૈતન્યનો આભાસ થાય છે, ચૈતન્ય પર્યાય નો વિકાર છે ને એટલે એને આભાસ થાય છે. એને એમ લાગે છે કે રાગ પણ ચૈતન્ય જેવો દેખાય છે, ચેતના સ્વરૂપ છે રાગ, રાગમાં પણ ચેતના છે એમ એને લાગે છે. પણ ભાઈ તું એને જ્ઞાન સાથે મીંડવ,
બરોબર
મીંડવણી કર જ્ઞાન સાથે એની, તો તને સમજા છે કે જ્ઞાનમાં જે ચળકાટ છે તે રાગમાં ચળકાટ નથી, ચૈતન્યનો ચળકાટ જે જ્ઞાનમાં છે એ ચૈતન્યનો સરકાત રાગમાં બિલકુલ નથી. જ્ઞાન હીરા જેવું છે, રાગ આંધળો છે. એ તને બરાબર સમજાય જશે, નહીં સમજાવવાનો પ્રશ્ન રહેતો
નથી.
પ્રશ્ન ઉઠાવ્યો છે કે સોનું તો ચળકે છે એટલે પથ્થર ને તે બંને જુદા જણાય છે. સોનું ચળકે છે ખાણમાં, પણ એના જે રચકણો ચળકતા જોવામાં આવે છે ત્યાંથી સોનાની ખાણ નક્કી થાય છે, અને ત્યાંથી એ પથ્થરોને અથવા માટીને ઉપાડીને પછી એની પ્રક્રિયા કરીને અવસ્થા ભેદે એને જુદા પાડવામાં આવે છે. તો કે ચળકે છે એટલે એમાં એ રીતે ખબર પડે છે ને, પ્રશ્ન તો સમજીને ઉઠાવ્યો છે. કે ચળકે છે ચળકે છે તું એમ કહેશ, પણ તને તારું જ્ઞાન ચળકે છે જોતો ખરો? અંદર જ્ઞાન જે રીતે ચળકતું જોવામાં આવે છે એ રીતે રાગ ચળકતો જોવામાં આવતો નથી. આ તને કહીએ છીએ એવું તને ન દેખાતું હોય તો તું અમે કહીએ છીએ ફરી ફરીને અવલોકન કરીને દેખવાનો પ્રયત્ન કરતો, અમે કહીએ છીએ એવું જ તને જરૂર દેખાશે.
દેખાશે
ક્યારેક કદાચ તને ન દેખાતું હોય તો વારંવાર તું જો જોવાનો પ્રયત્ન કર, અમે કહીએ છીએ એવું જ તને દેખાશે. બીજી રીતે દેખાવાનો પ્રશ્ન રહેતો
નથી.
હવે એનો ઉત્તર આપે છે કે આ જ્ઞાન પણ ચળકે જ છે ને, શું આમાં મર્મ છે? સાદું વાક્ય છે, આ જ્ઞાન એમ લીધું છે. સીધું પૂછો, તર્ક કરીને વિચાર કરીને નથી લેવું. આ જ્ઞાન વિદ્યમાન જ્ઞાન ચાલતું જ્ઞાન ઉપયોગ ધારી જ્ઞાન સદા ઉપયોગ ધારી ઉપયોગ સ્વભાવી આત્મા છે, એમાં આનંદ ભરેલો છે. તો કહે છે કે આ જ્ઞાન છે, આ વિદ્યમાન લીધું છે, આ જ્ઞાન છે તે પણ ચળકે જ છે ને, અમને તો આ જ્ઞાન ચળકતું દેખાય છે. જ્ઞાન જ જણાય રહ્યું છે. ખરેખર આત્મા જો પોતાને જોવા ધારે પોતામાં તો એને જ્ઞાનમાં જ્ઞાન જણાય. નહીં જણાતું હોય તો ગૌણ થઈ જાય, પણ જ્ઞાન જ જણાય એને મુખ્ય પડે, અને એ જોવું એ એનું પ્રયોજન. અનાદિથી જ્ઞેય લુબ્ધ થઈને જ્ઞેયને જોવાના પ્રયોજનથી જ્ઞેયને જોઈને તું તો જ્ઞાનને ભૂલ્યો છો. હવે પડખું ફેરવ ને જ્ઞાનમાં જ્ઞાનને જો, જ્ઞાનને જોવાનું તું ભૂલ્યો છો. એટલે ભાર દઈને કહેવામાં આવે છે કે તું જ્ઞાનમાં જ્ઞાનને જો. જ્ઞાનમાં જ્ઞેય જણાતું હોવા છતાં એનો ભાર દેતા નથી કે તું જ્ઞાનમાં જ્ઞેયને જો, એવો ભાર દેતા નથી. એમ વાત છે. ખરેખર જ્ઞાન ચળકે છે, શું પ્રશ્ન છે? સોનું ચળકે છે એમાં જ્ઞાન ચળક્યું કે સોનું ચળક્યું? કે પહેલું જ્ઞાન ચળક્યું પછી સોનું ચળકે છે એમ ખબર પડી, પણ પહેલું જ્ઞાન ચળક્યું તો એ મીઠું જ ભૂલી ગયો. દીવો જણાય છે કે પહેલા દીવો જણાય છે? ઘટપટની વાત પછી છે, જણાય છે કે નથી જણાતી એ વાત પછી છે. પહેલા આ જણાય છે કે નહીં પાકમાં ફાઇનલ કર, પહેલા આ નક્કી કર, અહીંયા એગ્રી થા, સબ્જેક્ટ ટુ કન્ડિશન, આ એગ્રીમેન્ટ કરીને આગળ ચાલ, પછી વાંધો નથી. પણ આ એગ્રીમેન્ટ છોડીને આગળ જવાની ભગીજ વાત નથી, અધ્યાત્મના પ્રકરણમાં તો નથી નથી ને. બીજી રીતે કહીએ તો જ્ઞાનનું જે પરજ્ઞેયોનું જાણવું પ્રતિબિંબિત પણ લીધું છે એ જ્ઞાન સંબંધિત આગમિક સિદ્ધાંત છે, અને જ્ઞાનમાં જ્ઞાનના આધારે જ્ઞાનને જોવું તે અધ્યાત્મનો સિદ્ધાંત છે.
બરોબર.
હવે તારે અધ્યાત્મમાં રહેવું છે કે આગમના જાણપણામાં આટા મારવા છે, તું નક્કી કરી લે તારે જે નક્કી કરવું હોય. એક આગમ છે ને એક અધ્યાત્મ. અધ્યાત્મમાં આવવું હોય તો અધ્યાત્મના પડખે ચડ. આગમના રવાડે અનંત વાર ચડ્યો, અધ્યાત્મમાં ન આવ્યો તો બધું નિષ્ફળ ગયો. અધ્યાત્મ એટલે આત્માનો આધાર લેવો. જ્ઞાનનું જ્ઞાનત્વ તે જ્ઞાનનો આત્મા છે, જ્ઞાનનું જ્ઞાનત્વ તે આત્મા છે, અને જ્ઞેયત્વમાં એ જ્ઞાનત્વને જોવું છે, જ્ઞેયત્વને જોવું નથી, કેમ કે એ એનો આત્મા છે. આમ છે, જ્ઞાનનો આત્મા એ છે, જ્ઞાનત્વ એનો આત્મા છે. બહુ બધું છે, 92, 93, 94, 95 પાંચ ગાથા કરતા કર્મ અધિકારમાં આ વિષય ઉપર છે. જ્ઞાનના જ્ઞાનત્વ ઉપર જ આખી જ્ઞાનનું અજ્ઞાનત્વ અને જ્ઞાનનું જ્ઞાનત્વ આ બે જ વાત સમજાવે છે પાંચ ગાથા.
આદિદેવ શ્રીમંદર ભગવાન.